हो सुख साहिर जाहिर जोग जतीने जड़ जागृत करी मरा मेल मटिया राम रटन नो मंत्र अंतःकरण धर्यो। गुरु महाराजे पोताना श्रीमुखे मुकुंद भगत ने आपेली अवाणी छे अने मुकुंद भगते महाराज ने संबोधी ने कहू हे सुखसागर जी महाराज तमे जाहेर योग एटले जे सुप्रसिद्ध योग छे जाहेर अपना शास्त्रों नी अंदर जेने योग कहेवामां आवे छे ए प्रसिद्ध योग एनी विद्या आपी एनो एनी दीक्षा आपीने मारा जेवा जड़ माणस ने आपे जागृत कर्यो। जो गुरु महाराज नी समीपे एक सेवक तरीके गुरु महाराज ना एक भक्त के शिष्य तरीके केटली नम्रता केटलो विवेक दास भाव के हूं तो जड़ हतो आपे मने जागृत कर्यो पत्थर जेवो तो आपे पत्थर माथी मने मानस बनायो। मुकुंद भगत जेवा जेवा सेवक केटला के पोतानी जात ने निम्न करे गणे आगर कहू ने हूँ कहवा मात्र पण छू नहीं आ जंतु ने लेजो उगाड़ी हूँ तो तुच्छ जंतु छु हूँ कशी गणतरी मां नथी बस आप मारो उद्धार करो जे रीते थई शकतो होय एम मुकुंद भगते पण ते समयना भक्तोना नाम आपने अपना आ सेव्य आदरणीय ग्रंथ पूज्य ग्रंथ माथे मळे छे मुकुंद भगत हूँ तो जड़ हतो आपे मने जड़ माथी जागृत कर्यो अने शास्त्रोमां जे कहेलो छे ते योग आपे मने आप्यो छे मारा मेल मट्या મારા અંતઃકરણ ના કેટલા બધા પાપ મેલ કચરો વિકૃતિઓ એ બધી ધોવાઈ ગઈ સાફ અને આપે મને મંત્ર આપ્યો રામ રટણ નો મંત્ર અંતઃકરણ ધર્યો અંતઃકરણ રામ રામ એટલે આત્મારામ આત્મારામ જે ની સાથે નો પરિચય ઓહં સોહં આત્મારામ એનો પરિચય કરાવ્યો એ જ આત્માનું સ્વરૂપ છે ઓહં સોહં તો આપે મને છેક આત્માનુભૂતિ કરાવી દીધી આત્મ સાક્ષાત્કાર કરાવી દીધો આત્માનું સ્વરૂપ એ આપે મને ઓળખાવ્યું જડ જાગૃત કર્યો અને મારા મેલ મટ્યા ભવો ભવના મેલ મેલ આજકાલના નથી એ કેવી રીતે ખબર પડે કે આ ભવો ભવના મેલ છે તો આપણું એક જાગૃત મન છે ને બીજું સુષુપ્ત મન છે અને એમાં નાનું અને મોટું પ્રેમ જ્યારે મોટું મગજ સુઈ જાય ત્યારે નાનું મગજ જાગૃત હોય છે અને મન ત્યાં કામ કર્યા કરતું તો એવો પણ અનુભવ થયો હશે દરેક વ્યક્તિને કે પોતે ક્યારે ન સાંભળ્યું હોય ન જોયું હોય ન વાંચ્યું હોય ન વિચાર્યું હોય એવું સ્વપ્નમાં આવી જતું હોય સ્વપ્નમાં આવી જાય કલ્પના એમ છે કે આ તો કોઈ દિવસ જોયું નથી આ ક્યાંથી આવ્યું તો એ છે તે ભવો ભવના મેલ જઈને કાપવાની વાત કરી અંતઃકરણની અંદર જન્મો જન્મના અનેક સંસ્કાર પડેલા છે અને સંસ્કાર ગમે ત્યારે જાગ્રત થતા હોય છે, સ્વપ્ન અવસ્થાની અંદર પણ જાગ્રત છે. તો જે અપરિચિત સ્વપ્ન દ્રશ્ય એ ભવો ભવના એ પડેલા સંસ્કાર છે. આ વાત આપણને એક પ્રણવાનંદજી કરીને સ્વામીજી હતા, અંધ, ગાંધીજી સાથે બહુ રહી ગયા અને ભાગવતના એના ખૂબ સારા અભ્યાસી અને જેને કહેવાય ઠરેલ સાધુ જેને કહેવાય કર્મસદમાં આવેલા અને કહ્યું મહારાજ હવે મેં શરીર છોડવાનો નિશ્ચય કરીને હું અહીંયા ઘડી આવ્યો છું, પણ રાજકોટ મારી જન્મભૂમિ છે એટલે મારે રાજકોટમાં નથી એ કરવું, અને તમારી પાસે આવ્યો. સાર રોજ બપોરે આપણે એમની પાસે બે બે ત્રણ ત્રણ કલાક ભાગવત નો અભ્યાસ કરતા બહુ સાત્વિક હતા. જીબી કોટક કરીને હતા એ આપણી પાસે લાવેલા, કોટક નો પરિચય થયેલો. એ કોટક નવસારી વલસાડ ની પાસે એમનું ફાર્મ. તો એ સ્વામીજી સાથે ઘણી બધી ભાગવત માં અંદર વાતો આવતા 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 આપણે એક વાત કરી, સ્વામીજી ઘણી વાર આપણે એવા સ્વપ્નો જોઈએ છે કે ન કલ્પ્યા હોય, ન જોયા હોય, ન વિચાર્યા હોય, ન વાંચ્યા હોય, ન સાંભળ્યા હોય એવા. પછી આપણે વાત કરવા માંડી કે જંગલમાં મસ્તીથી બેઠા હોઈએ, હાથી, મોટા મોટા સર્પ, સિંહ ને વાઘ, જુદા જુદા સ્વપ્નોમાં આ પ્રમાણે જોઈએ. આપણે મસ્તી થી બેઠા એકલા બેઠા, કદાચ સિંહ નું બચ્યું આવીને ગોદમાં બેસી ગયું છે, પણ આપણે આપણી મસ્તી માની. ઘણી બધી વાતો એમણે સાંભળી, એટલે એમણે તે વખતે આ ખુલાસો કર્યો કે આપણું અંતઃકરણ, આપણું મન, એમાં અનેક જન્મોના સંસ્કાર પડેલા હોય છે અને એ અનુભવેલા એ સંસ્કારો આપણને અત્યારે અપરિચિત લાગે, એ વાસ્તવિકતા હોય છે આ આત્મા માટે. પછી એમણે પોતાનો એની ઉપરથી કહ્યું કે મહારાજ તમે આ જીવનના સાધ, આ જન્મના સાધુ નથી. આજે સ્વપ્નો તમે જુઓ છો, જંગલોમાં વિચરતા હોય, ઘર જંગલમાં હાથીઓની વચ્ચે, મોટા અજગર સાપ હોય ને, સિંહ તમારી આજુબાજુ બેઠા હોય ને, વાઘ હોય ને, એક જ તમારા આગલા ઘણા જન્મોમાં તમે સાધુ તરીકેના આ તમારા અનુભવો છે. એટલે અંતઃકરણમાં પડેલો સંસ્કાર. તો અહીંયા મુકુંદ ભગતે કહ્યું કે રામ રટણ નો મંત્ર અંતઃકરણ ધર્યો, મારા મેલ મટ્યા. મારા અંતઃકરણના જે મેલ છે, વિકૃતિઓ, જે પાપો છે, એ બધા શાંત થઈ ગયા જન્મો જન્મના. અને એ અંતઃકરણની અંદર રામ નો મંત્ર, આત્મ મંત્ર, ઓહં સોહં, એ જ હું છું, તે જ હું છું, ઓહં સોહં, કે જે જન્મ મરણ નું ફેરવું ઠામ કહ્યું. તો આ વસ્તુને મુકુંદ ભગતે અહીંયા એટલી ખુલાસે મહારાષ્ટ્રી પાસે સંબોધીને કહ્યું કે આપે તો અમારી ઉપર ખૂબ ઉપકાર કર્યા છે બાપજી, આપ મળ્યા પછીથી અમારો જન્મારો, અમારો મનખો સુધર્યો, એમાંથી આપે અમને જાગ્રત કર્યા. અમે તો ઊંઘતા હતા, એટલી બધી અમારી અંદર જે તામસ વૃત્તિ હતી કે જાગ્રત અવસ્થાનો અમે અનુભવ કરી શકતા જ નહોતા. જાગ્રત અવસ્થા એટલે કઈ? માત્ર આ જાગ્રત નહીં, જે જડતા છે વ્યવહારની, વિકૃતિઓની, આસક્તિઓની, એ આપણને આત્મા સુધી પહોંચવા દેતા નથી. એ આપણી જડતા, નિજ સ્વરૂપ આત્મા સુધી પહોંચીએ, દેહભાવ ભૂલાય, દેહાશક્તિ છૂટે, જેને વિદેહ કહેવાય. આજે સવારે વાત કરી રામાયણમાં, વિદેહ આત્મજ્ઞાન થી પણ હોઈ શકે કે પોતાના શરીરનું ભાન ભૂલી જાય, અને વિદેહ વાસનાઓથી પણ બની શકે કે પોતાની જાતને ભૂલી જાય. બંને બાજુ, કે જનક વિદેહી એ જ્ઞાન થી શરીરમાં હોવા છતાંય નહીં, કે આ શરીર મારું નથી, હું શરીર નથી. જ્યારે વાસનાઓ અને મોહ આસક્તિની અંદર પોતાની જાતને ભૂલી જાય, પોતાને સંપૂર્ણ વિસરી જાય, અને એને જે મળતો વિષય આનંદ એમાં એટલો બધો આસક્ત થઈ ગયો કે પોતાનું શરીરનું ભાન ભૂલી જાય, એ પણ વિકૃતિનો વિદેહ છે. વિદેહી તો એ અંતઃકરણના જે મેલ છે, એ અંતઃકરણના મેલ જ્યારે ક્યારે ધોવાય, એ બાપજી આપ જેવા સુખ સાગર મળ્યા હોય, હો સુખ સાહેબ આપ જીવનમાં મને મળ્યા ત્યારે મારા જેવાને આપે શાસ્ત્ર સિદ્ધ યોગ આપ્યો, અને શાસ્ત્ર સિદ્ધ યોગ આપ્યા પછીથી મને જાગ્રત કર્યો, અને જાગ્રત થયો એટલે મારા જે મેલ હતા, કેટલાય બધા જૂના મેલ હતા, આમ થરના થર જામેલા હોય, એક તાંબાનો કે ચાંદીનો કટેલો કોઈક વાસણ કે લોટો હોય, એને સાફ કરવા માટે કેટલું બધું જોઈએ, કદાચ એસિડ મારવો પડે, એમ આ જડને એની ઉપર અનેક જન્મ જન્માંતરના પડે આમ જામેલા કાટના થર એને ઉતારવા માટે આપે આટલી બધી જહેમત મહેનત કરી અને જાગૃત કર્યો મને, જન્મો જન્મના મારા મેલ ધોયા આપે, અને સંત જ ધોઈ શકે. અંતઃકરણનો મેલ સાબુથી નહીં ધોવાય, પાણીથી નહીં ધોવાય, કદાચ શરીર ઉપરનો મેલ કોઈ પણ ઉપકરણથી ધોઈ શકાય, પણ અંતઃકરણના મેલ તો કોક મહાપુરુષ અને એની સાથેના સત્સંગ. એટલે કહ્યું મારે સત્સંગ વિના મારે નહીં ચાલે, મને વેણ તમારા બહુ ચાલે, અને એ જ વાતને કહ્યું મેલું રે મન સત્સંગે ધોજો, મારા શ્રીએ પોતાના શ્રીમુખે આદેશ કર્યો છે. જે મન મેલા થાય, મેલા મન તો વારે ઘડીએ થતા હોય છે, અને જેમ છોકરાને માં નવડાવી દોડાવી વાર હોય કપાળે ટીલું કરી પાવડર એ કરીને બેસાડી હોય, પણ એને ધૂળ મળી તો અતું નતું કરી નાખે પોતાનું બધું, એમ ભગવાન માં ગુરુ મહારાજ એ માં આપણને સરસ રીતે ચોખ્ખા સાફ કરે તો આપણે પાછા આ વ્યવહાર જગતના વ્યવહાર ધૂળની અંદર પાછા એવા ને એવા થઈ જઈએ. એટલે માં પાછી લઈ ફરી નવડાવે, કપડા બદલાવે, માથું હરખું કરે, ફરી પાછી, એમ ગુરુ મહારાજ પણ માની માફક કંટાળ્યા વગર, કેમ કે મારે શરણે આવ્યો છે, જીવ મારો છે, હવે એને મારાથી કેવી રીતે તરછોડાય. તો એ રીતે પણ એવા કેટલાય મેલ ગુરુ મહારાજ માની માફક કે દીકરો મારો છે, શરણે આવેલો છે. એમાં સંતાન બે રીતે હોય છે, નાદ બંધ બે શબ્દ છે. એક સંતાન છે વીર્યથી ઉત્પન્ન થયેલું પિતાનું, અને એક છે નાદ શબ્દ ઉપદેશ મંત્ર આપીને પોતાનો બનાવેલો, એ પણ પોતાનું સંતાન, શિષ્યને સંતાન કહ્યું. બે શાખાઓ ચાલતી હોય, બે વંશ ચાલતા હોય, એક નાદ વંશ અને બીજો બુદ્ધ વંશ. આપણા ઉપનિષદોની અંદર આ વાત છે. નાદ અને બુંદના બે વંશ, નાદ વંશ છે ગુરુ પરંપરાનો, બુંદ વંશ છે ગ્રહસ્થી પરંપરાનો, પણ એ બંને છે, શરીર તો બંને છે, શરીર જન્મ્યું છે, ગુરુ મહારાજે એને જાગૃત કર્યું છે, એટલે બંને ભેગા થઈને નાદ બુંદ, અને એની અંદર આત્મા છે તેની જ નામ ઓહમ સો, એ મારો મારું નામ મારું આત્મા તે હું પોતે છું, અને એ જ મારું મારું સ્વરૂપ છે, મારું સાચું નામ છે, મારું સાચું સ્વરૂપ નિજ નામ. તો એ જાગૃતિ માટે આટલું બધું આપે આપ્યું કે હું એ ઓહંગ કે સોહંગ સ્વરૂપે હું પોતે શરીર નહીં આત્મચેતના હું છું. એ આત્મચેતનાને જાગૃત કરવા માટે આપણા શરીરની દેહાધ્યાસની આસક્તિની જડતાને તોડતા તો દમ નીકળી જાય છે. આસક્તિઓ જલ્દી નથી. જેમ એક પહાડમાંથી રસ્તો કાઢવો હોય, કેટલી સુરંગો તોડે, કેટલું તોડફોડ કરે, કેટલા પથ્થરના ટુકડા બહાર કાઢે, ત્યારે પહાડ એક છિદ્ર પાડે. એમ આ આત્મજાગૃતિ પણ એક મોંગદુ તૈયાર કરવા બરાબર છે. કેટલી સુરંગો ફોડાય, ગુરુ મહારાજના નામના કેટલા એની અંદર ધડાકા થાય, બોમ્બ ફૂટે, ત્યારે એ જડતા તૂટે અને જડતા તોડતા તોડતા અંદરથી આત્માનો સાક્ષાત્કાર. મુકુંદ ભગત એ જડતાની વાત કરે છે. મારા મેલ મટ્યા રામ મટન, રામ રતનનો મંત્ર અંતઃકરણ, અને એ મારા અંતઃકરણની અંદર ધારણ કર્યો, એને કારણે મારી જડતા દૂર થઈ. જડતા એટલે મારા તારાની, અહંકારની, દેહભાવની, સ્વાર્થની, જે કઈ આસક્તિઓ છે બધી જ. તો આમ મુકુંદ ભગત જેવા અત્યંત નિકટના આવા ભક્તો આપણા માટે આ બધો વારસો ભાથુ મૂકી ગયા છે કે આજે એ સત્સંગને સ્વરૂપે આપણે એને વાંચી સમજી વિચારીને કદાચ આપણી જડતા દૂર થાય. આપણી જડતા તો દૂર થાય કે મહારાજે જડતા દૂર કરી છે મુકુંદ ભગતની, તો બાપજી મારી જડતા દૂર નહીં કરો. પણ તે વખતે એટલું જ માગવું પડે કે બાપજી, લક્ષ્મણદાસ મહારાજને પ્રાર્થના કરીએ કે આપના જેવી ગુરુ ભક્તિ મને આપજો. લક્ષ્મણદાસ મહારાજને વિનંતી કરીએ કે બાપજી, આપને જેવી ગુરુ ભક્તિ મળી, એવી ગુરુ ભક્તિ મને શીખવાડો ને. એ નહીં તો બીજું કહીએ કે તમારો દાસ લક્ષ્મણ જાણીને જેમ લક્ષ્મણદાસ મહારાજ ઉપર આપે કૃપા કરી, એને આપનો સેવક દાસ બનાવ્યો, શિષ્ય બનાવ્યો, એમ મને લક્ષ્મણદાસ જેવો સેવક ના જાણો. તમારો દાસ લક્ષ્મણ જાણીને આ યુગમાં ઓરખાઓ એધાણી, તમને કઈક ચિહ્ન, આમ કઈ તો ઈશારો કરો કે આ છે સેવક ઉપર મેર આણી. અમે તો સેવક છીએ, પણ જેમ લક્ષ્મણદાસ મહારાજ ઉપર આપે આટલો બધો ભાવ રાખ્યો અને કઈક આપ્યું, ચલો બાપજીને ના કહી શકીએ, પણ લક્ષ્મણદાસજી મહારાજને તો વિનંતી કરીએ ને કે બાપજી આપને જેવી ગુરુ ભક્તિ પ્રાપ્ત થઈ એવી અમને અમને શીખવાડો. તો ગુરુ ભક્તિ કેવી રીતે મળે એ લક્ષ્મણદાસજી પાસે, કારણ કે મહારાજે પોતે કહ્યું, તમે ગુરુ વેણના અધિકારી. લક્ષ્મણદાસજી મહારાજને કહ્યું, તમે તો ગુરુ સંત રામ બોલ્યા રીજી, ધન્ય લક્ષ્મણદાસ. હવે ગુરુ મહારાજ શિષ્ય ઉપર રાજી થાય અને ધન્ય કહી દે, કેટલી મોટી વાત થઈ. પિતા પુત્રને કે સાબાસ બેટા, એનો બરડો થાબડે પિતા પુત્રનો, ત્યારે એને કે ઓહો મારા બાપે મારો ખભો થાબડ્યો હતો, મારો બરડો થાબડ્યો હતો. એમ લક્ષ્મણદાસ મહારાજને એમ કે ગુરુ સંત રામ બોલ્યા રીધી, ધન્ય લક્ષ્મણદાસ. કેવી ભક્તિ કરી છે, કેવી સેવા કરી છે, કેવી નિષ્ઠા લાગી છે. ત્યાં ગુરુ મહારાજ પોતાના શ્રી મુખથી પોતાના શિષ્યને બળભાગી કહી દે, ધન્ય ધન્ય, તું ધન્ય બની ગયો છે. તો ધન્ય શિષ્ય કેટલા, કે ગુરુ મહારાજની આટલો મોટો રાજીપો પ્રાપ્ત કરી શકે. તે માત્ર સેવાથી, કોઈ વિદવત્તાથી નહીં, કોઈ પૈસાથી નહીં, કોઈ બુદ્ધિથી નહીં, કોઈ બળથી નહીં, માત્ર સેવાથી કે ગુરુ મહારાજની આટલી નિકટતા પ્રાપ્ત કરી લેવી. બીજા ઘણા શિષ્યો હતા, હરેરામજી મહારાજ હતા, ગોરધનદાસજી મહારાજ હતા, ભગવાનદાસજી મહારાજ હતા, રાઘવમુનિ મહારાજ હતા, આ બધા સાથે હતા, જ્ઞાનીજી મહારાજે હતા, ગંગારામજી મહારાજ પણ હતા, લક્ષ્મણદાસજી મહારાજ હતા, પણ સૌથી નાની ઉંમરના હતા. પેલા બધાની ઉંમર મોટી હતી. લક્ષ્મણદાસજી મહારાજ ને જયારે વરાળમાં સંતરામ મહારાજ ને ભેટો થયો ત્યારે આમ જે આશરે ગણતરી મૂકીએ છે તો લગભગ 60 વર્ષની આસપાસમાં. અને જયારે મહારાજે સંતરામ મહારાજ સમાધિ લીધી ત્યારે લક્ષ્મણદાસજી મહારાજ ની 90-92 ઉંમર હતી. 90. અને મહારાજ લક્ષ્મણદાસજી મહારાજે જયારે સમાધિ લીધી ત્યારે 130 વર્ષ હતા. 130. ધન્ય લક્ષ્મણ દાસ. એમ મુકુંદ ભગત પણ કે તમારો દાસ લક્ષ્મણ જાણ મને લક્ષ્મણદાસ ની માફક મારો સ્વીકાર કરી લો.